भवसंभव भीति भेदनम् सुख संपात करुणानिकेतनम् व्रतदान तप क्रिया फलम् सहजानंद गुरु हरे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः।
आजे 2067 जेठ वद दशम छे, तारीख 26 जून 2011 रविवार, अने सन प्रमाणे भजन स्वामीनी 7मी पुण्यस्मृति। पूर पहलू तरंग 16मू ઇટાર પાંડે બાલ શર્માનો પરિવાર અને ધર્મદેવનો જન્મ। ઉત્તમ રાજાએ હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે હવે મને ધર્મદેવના જન્મની કથા સાંભળવામાં પ્રેમ છે। ધર્મદેવનો જન્મ ક્યાં થયો, ક્યાં દેશમાં, ગામમાં, કયા વિપ્રવર્યને ઘેર થયો, એમનું ગોત્ર શું હતું, વેદ એમનો શું, એમની શાખા કઈ, એમના પ્રવર શું હતા, એમને માતાનું નામ શું હતું, પિતાનું નામ શું હતું, એમનો જન્મ કયા વર્ષમાં, કઈ તિથિ મહિનામાં થયો, આ બધા પ્રશ્નો પૂછ્યા। તેમનું જે મહાન પવિત્ર સ્થાન હોય, જન્મસ્થાન, તેને પણ વિવિધ રીતે કહો। રાજાનો પ્રશ્ન સાંભળીને મુક્તાનંદ સ્વામીને અપાર આનંદ થયો। તેઓ સંપૂર્ણ જગતના હિત માટે કથારૂપી અમૃતની વૃષ્ટિ કરવા લાગ્યા। જેમ યુદ્ધ કરનારો માણસ બાણની વૃષ્ટિ કરવા લાગે, ભીષ્મ પિતાને અર્જુનને હામ હામ એમ બાણની વૃષ્ટિ કરે ને, એમ મુક્તાનંદ સ્વામી કથારૂપી અમૃતની વૃષ્ટિ કરવા લાગ્યા। આ અમૃત કહેવાય, આનો છાંટો જેને માથે પડે એ બધા અમર થાય, સમજ્યા? આ કથારૂપી જે બાણો છે એ જેને કારણ શરીરને વાગે એનું કારણ શરીર ઉખડી જાય, એટલે અમે કહેતા હતા કે ભાઈ આને વાગવા દેજો। અમૃતની વૃષ્ટિ કરવા લાગ્યા। રામ પ્રતાપજી નામે શ્રીહરિના મોટા ભાઈ છે, તેઓ આ બધી બાબતને યથાર્થ રીતે જાણે છે। તેમણે કહેલી વાત હવે મુક્તાનંદ સ્વામી કહે છે। રામ પ્રતાપજી ભાઈ હૈયા છે, અને ધર્મદેવનો જન્મ, કુળ, કુટુંબ, ઈ દેશ, ગામ, બીજું ત્રીજું બધું પોતાના પિતાનું રામ પ્રતાપજી જાણતા જ હોય ને, એટલે એમણે જે કાંઈ મુક્તાનંદ સ્વામીને કહેલું તે જ મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા, એટલે એકદમ પરફેક્ટ ચોખ્ખું। હે દાદા ખાચર, સરજુ નદીને સામે કાંઠે, એટલે સામે કાંઠે એક પ્રદેશ છે, એનું નામ સરવાર કહેવાય છે। તેમાં ઘણા સરવરિયા, યાને કે સરયુ પારીણ બ્રાહ્મણો રહે છે। તેમાં પણ 13 ઘરનું જે કુટુંબ કહેવાય છે તે ઘણું શ્રેષ્ઠ કહેવાય છે। તે પ્રદેશમાં ઇટાર નામે એક શહેર છે, તે અનુપમ અને ઘણું સુશોભિત નગર ગણાય છે। ત્યારે ચારે બાજુ કિલ્લો છે ને, તેમાં બુરજ પણ છે, નદીને કિનારે તે ઘણું સુખ સગવડ ભર્યું વસ્યું છે। નદીનું નામ દેવસરિતા છે, ઇટાર ગામના પાદની નદી દેવસરિતા। એનો મહિમા કેસ બહુ સરસ, એનો મહિમા વર્ણવી શકાય એમ નહીં, એટલો બધો માન છે। તેમાં સ્નાન કરવાથી અનેક પાપોનો નાશ થઈ જાય છે, અને એમાંય જો મહિમા ભર્યા પ્રેમથી તેમાં સ્નાન કરવામાં આવે તો તેની અનેક પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે। આમ નામ નાવ તો તમારા જ પાપ બળે, સમજાણું? મહિમા ભર્યા પ્રેમથી, પ્રેમને વિશેષણ આપ્યું મહિમા ભર્યો પ્રેમ. ઘણા માણસને પાણી ગમતું હોય, નદી ગમતી હોય, નાવું ગમતું હોય એટલે પ્રેમથી નાય, પણ એને કાંઈ મહિમા ભર્યો પ્રેમ ન કહેવાય. ભગવાનનો, તીર્થનો, સંતો ભક્તોનો સંબંધ વિચારીને જે પ્રેમ થાય એને મહિમા ભર્યો પ્રેમ કહેવાય. એ રીતે જો તીર્થ જળમાં સ્નાન થાય, અનેક પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. યાત્રા તો આમ કરાય, તીર્થજળમાં આમ નવાય, ઉતાવળીના પાણીમાં આવી રીતે જો નાહીએ, પાણીની રાહ જોઈ છે, અનેક પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. આપણા જ પાપ બળે એવું નહીં. મહિમા ચીજ જ એવી અલૌકિક છે ને, એના જેવું તો કોટી બ્રહ્માંડમાં કોઈ છે જ નહીં. મહિમા આ ત્રણ અક્ષરનો શબ્દ, ચાર માત્રાનો વેરી વેરી ફાઇન શબ્દ છે મહિમા. મફતિયો મોક્ષ જેને જોતો હોય ને, કાંઈ પાઈ નહીં ચૂકવ્યા વગર અક્ષરધામને મહારાજનું પોતાનું સ્વરૂપ દાનમાં લઈ લેવું હોય ને, એના માટે મહિમા અદ્ભુત ચીજ છે. જેવો ભગવાનનો મહિમા આપણે જાણીએ ને, એવા ભગવાન આપણને બનાવી દેશે. જેવા સંતો ભક્તોને આપણે જાણીએ, માનીએ, સ્વીકારીએ, એવા આપણે કાંઈ મહેનત કર્યા વગર, વાંચ્યા વિના, તપ કર્યા વિના, જપ કર્યા વિના, સેવા કર્યા વિના સીધા જ થઈ જઈએ છીએ. મહિમામાં ફાયદો 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 છે. આપણે મહિમા લઈએ ને સંતો ભક્તોનો, રોકડો ફાયદો, કાંઈ આપ્યા વગરના સીધા માલા માલ થઈ જાય. અને આ કળા ન આવડે, આ લટક હાથમાં ન આવે તો મહેનત કરી કરીને મચી મચીને મરીને લોચ થઈ જાઓ, ગઢા થઈ જાઓ, ત્યારે માંડ થોડા ગુણ આવે તો આવે. મહિમામાં તો સીધા તમે સમૃદ્ધ બની જાઓ. મહિમા ચીજ એવી છે. બોલો, નદી ઈની ઈ, સ્નાન કરનારો ઈનો ઈ, એમ નામ નાય તો પાપ બળે, ને મહિમા ભર્યા પ્રેમથી નાય તો અનેક પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. કેટલો ફરક, કેટલો ફરક, એ મહિમાની તાકાત છે. મને એ નથી સમજાતું કે આપણે લોકો મહિમા માનવામાં કેમ બહુ પાછા પડીએ છીએ. ભગવાનનો, સંતો ભક્તોનો મહિમા ધારવામાં, વિચારવામાં, સંભાળવામાં, સ્વીકારવામાં કેમ બહુ ઢીલા, કેમ એ બાબત ઉપર આપણી નજર જ નહીં. અતિ અનુપમ શ્રેષ્ઠતમ વાતને આપણે કદી ગંભીરતાથી કેમ ધારણ નથી કરતા. વાત તો એમ જ છે, તરત એવા થઈ જવાય. અને ભગવાન સ્વામિનારાયણે એક જ વાતમાં એવું પ્રોમિસ આપ્યું છે, પ્રતિજ્ઞા કરી છે, તે એક જ વાત એટલે કે મહિમા. ભગવાને કદી કોઈને એવું નથી કીધું કે તમે આમ ધર્મ કરશો તો આમ કે તેમ, પણ એવું તો સ્પષ્ટ કીધું છે કે તમે મને જેવો જાણશો, મહાન, સમર્થ, રૂપાળો, અલૌકિક, શ્રેષ્ઠ, એવા હું તમને બનાવી દઈશ. એમાં જુઓ, કાંઈ વ્રત જપ કરવાની શરત નથી. બીજી બધી બાબતોમાં શરત આવે, આમાં કોઈ શરત નહીં. એક જ શરત, તમે મને જેવા જાણો એવા મારે તમને કરી દેવા. વચનામૃતમાં પણ એક વાત આવે છે કે ગમે એવો કામી કૂતરા જેવો જીવ હોય, પણ ભગવાનના મોટા પુરુષને જો નિષ્કામી જાણે તો તરત નિષ્કામી થઈ જાય, એનો કામ બળીને રાખ થઈ જાય. ગમે એવો માની અહંકારી જીવ હોય પણ સામે રહેલા પ્રગટ મોટાને જો નિરહંકારી નિર્માની જાણે તો એનો અહમ ને એનું માન ભૂક્કો બોલી જાય, કરર ભૂ, તરત જ કાંઈ કર્યા વિને. નહીતર તો 108 વાર હરિચરિત્રામૃત સાગરની પારાયણ મંદિરમાં બેઠા બેઠા કરો ને તોય માન અહમ કે સ્વભાવ જાય નહીં. પણ પ્રગટ સંતો ભક્તોનો જો આમ મહિમા લેતા આવડી જાય તો બહુ ફેર પડે. ગમે એવો લોભ હોય પણ પ્રગટ સંતો ભક્તોને મહાનિલોભી જાણો, એ ભેગો તમારો લોભ મુજાઈને ગુગળાઈને મરી જાય, જીવી જ ન શકે. ગમે એવો સ્વાદ હોય તમારામાં પણ પ્રગટ ભગવાનના મોટા સંતો ભક્તોને જો અતિ નિસ્વાદી જાણો તો તમારામાં સ્વાદ રહેવા પામે જ નહીં, એ ટકી શકે જ નહીં. ગમે એવું તમારે દેહાભિમાન લઠ જેવું હજડ થઈ ગયેલું હોય પણ ભગવાનના સંતો ભક્તોને બ્રહ્મનું સ્વરૂપ જાણો કે આ બ્રહ્મની જ મૂર્તિ છે તો તમારું દેહાભિમાન ઊભું જ ન રહી શકે ને, કાંઈ કર્યા વગર ભાગી જાય. આવો સીધો ફાયદો છે બોલો, તોય નથી લઈ શકાતો. ચોકમાં પડ્યા હીરા મોતી અને જેને લઈ જવા એટલા લઈ જાઓ એમ જાહેરાત થાય છે, પણ કમ નસીબી એ છે કે એમાંથી એક હીરો નથી લઈ શકાતો. હાય રે હાય, શું કરવું બોલો. આ વાત હાવ ખુલ્લી શાસ્ત્રમાં પડી છે, વચનામૃતમાં જ છે, એ જ મેં તમને કહી, કાંઈ નવી નથી કહી. પણ નથી લેવાતી, નથી થાતી. અને ઘણા કરે છે તેને ફાયદો થાય છે, હા. ઘણાને આ વાતનો અંગીકાર નથી થતો, કેમ જે વાયડાય જ નડે છે, અહમ જ નડે છે, એટલે આ વાત ગ્રહણ થાય જ નહીં એનથી. ભજન સ્વામી જેવા જટધામમાં જાય, ઘણાય આ સત્સંગમાં ભાઈઓ ભાઈઓ એવા છે કે તત્કાલ સીધા સર્વે ગુણોને પામી જાય છે. જ્યારે ઘણાય ડાયા ગણાય, હોશિયાર ગણાય, મોટા ગણાય, વિચારવાન ગણાય, ત્યાગી ગણાય, સમજ્યા, ગુરુ ગણાય, સદગુરુ ગણાય, ગાદીપતિઓ ગણાય, ઘણું બધું કહેવાતું જગતનું જે કાંઈ ગૌરવ હોય એ બધું જ એને પ્રાપ્ત થયું હોય, એને આખા સત્સંગના ફેમસ નહીં વિશ્વના ફેમસ હોય, હજારો માણસ હાથ જોડતા હોય, પણ આમ સીધે સીધો જે મહિમા પામી જાવો અને દોષ રહિત થઈ જવું એવું તો જ્ઞાન નથી દેખાતું. નથી દેખાતું, ગમે એ આડું આવતું હોય, કાંઈ શાસ્ત્ર ખોટા ન હોય, મહારાજની વાત ખોટી હોય. મહારાજ કે ગમે એવો હરામી કામી ગોજી લોભી લબાડ જીવ હોય પણ પ્રગટ ભગવાનના મોટા સંતો ભક્તોને જો એ દોષે રહી જાણે એમાં કોઈ દેશકાળે કોઈ પણ પ્રસંગે સહેજય એને ન કલ્પાય હામામાં દેહાભિમાન માન અહમ લોભ કામ ક્રોધ સ્વાદ ઈર્ષા ન કલ્પાય, ન સંકલ્પ થઈ જાય ને તો એનામાં એ ગમે એવા ઘર કરી ગયેલા હોય ને તોય ભાગી જાય બધા દોષો, ઊભી પૂછડીએ જાય. આ વાત આમ જ છે, આનો લાભ કોઈ લઈ શકતો નથી. વચનામૃતની આ ખુલ્લી વાતને કોઈ અપનાવી જ નહીં શકતું. ચાંદ્રાયણ થાય, આખો દી ટાઢ તડકામાં તમારે હળિયા પાટી થાય, હો તન મને માણા એટલી કાહટીને એટલું બધું કરે કે લોજ થઈ જાય, પણ એને હમણે જો કયો કે આ બધાને બ્રહ્મની જ મૂર્તિ માનો, ધામના જ મુક્તો છે, ધામમાં જે બેઠા છે એ અને આ એમાં ભેદ જો જરાય સમજ્યા તો ખબરદાર, તો તમારા કલ્યાણમાં ભેદ છે. પણ એ ભેદ રહે જ. એને ધામમાં મુક્તો છે એ અને આ બેઠા છે એ એક મનાય જ નહીં, એને આ જુદા જ રે, ભેદ જ રે. એવી ને એવી એક બીજી વાત છે કે ધામમાં જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે તે જ આ મંદિરમાં છે તે છે એમ ન મનાય, એમાંય ભેદ રેજ રે રેન રેજ. સમજાણું, આ મંદિરમાં મહારાજ છે સાક્ષાત છે, પણ હમણાં મહારાજ આ તેજ વચ્ચે જો સ્વરૂપ પ્રગટ કરે ને તો બધાની દ્રષ્ટિ એમાં તણાઈ જાય, ઉમા ન રહે. કેમ? તો કે ભેદ હતો, નહીં તો આશ્ચર્ય ન થાય અને કઈ અધિક આનંદ ન થાય. કેમ જે ક્યાં જ થાય, હું ફેર પડ્યો તે થાય. ગજબની વાત છે આ, આ ખરેખર સમજવા જેવી વાત છે. આવી સમજવાની વાતો નહીં સમજીએ અને બહુ સેવા કરીને બહુ બધાની આંખમાં આવશું, બહુ બધું જ્ઞાન ગોખી કહીને બહુ મોટા ગણાશું, કે બહુ વ્રત તપ જપ ને ધર્મ નિયમની કડકાય સોળે બોળેનું બરાબર પાલન ને આતે કરીને ખરેખરા ચુસ્ત ભગત ગણાશું, સંત ગણાશું, પણ આ વાત હાથમાં આવ્યા વિના હાવ મફતિયા મહાન થવાશે નહીં. અને આમાં તો મફતિયા મહાન થવાય લ્યો, પણ જીવને નથી થવું. આ વાત તો મફતિયા મહાન થવાય એવી છે. અને બીજી એક વાત કહું, મફતિયા દુઃખી થવાની વાત. કોઈકને કાંઈ નહીં જેવી વાત હોય ન હોય, બસ એને પ્રત્યે આવો છે તેવો છે એમ હલકાય ના જ સંકલ્પન કલ્પનાઓ કરી લેવી, કોકને હલકા જ માનવા, ન્યૂન જ માનવા, ગૌણ જ માનવા, ઉતરતા જ માનવાના જે વિચારો ભખલીને માય થઈ જાય ને, એ હાવ મફતિયા દુઃખી થવાનો ધંધો છે. કાંઈ કર્યા વગીના દુઃખી થવાનું હોય, આપણે એનો દ્રોહ ન કર્યો હોય, એને માર્યો ન હોય, કાંઈ એની અરે વેરે ન હોય, કાંઈ લેવા દેવા ન હોય, પણ આપણે એને પ્રત્યે હલકા ઘાટ કર્યા, નબળા ઘાટ કર્યા, કલ્પના ખોટીઓ કરી, એટલે એ દ્રોહ થાય જ આપણને. એ મફતિયા ન્યૂન થવાનો ધંધો, દુઃખી થવાનો ધંધો. હાંજ પડે તો કેટલોય સૂક્ષ્મ દ્રોહ આપણે આ સત્સંગમાં કરીએ છીએ. કમાણી સત્સંગની સેવાની હું તમે ઘણી કરીએ છીએ, પણ પાછા કોઈકને નબળા માનવાનો, એને પ્રત્યે ખોટા ઘાટ કરવાનો ધંધો આપણો અંતરમાં ચાલુ ને ચાલુ રહેશે. એટલે એક બાજુ કમાણી થાય છે ને એક બાજુ છે ને બધું ખવાઈ જાય છે, લૂંટાઈ જાય છે, ખોટમાં જાય છે, હળગી જાય છે, બળી જાય છે. એટલે ધનવાન નથી થવાતું, આવું થાય છે. બીજાને મહાન સ્વીકારવામાં તો ટાંગો જ માંડે નહીં, અને કોકને જો હલકા માનવા હોય, નબળા માનવા હોય તો તો દોડવા માંડે તમારે, ડક ડક ન કરવું પડે, કૂદકા મારતું જાય. આનું શું કરવું? ખોટું કહેતો કહેજો પાછા, હે હા. અમેરિકાની શિબિરમાં બધા ભક્તો સંતો કથા સાંભળે છે, એમને પૂછીએ છીએ કે લા બરાબર છે ને, કાંઈ ભૂલ થતી હોય પાછા કહેજો. અમેરિકનો બુદ્ધિવાળા બહુ, મહિમાન શ્રદ્ધા ઘણા ઓછા ઈવડાવીને, અક્કલ જથ્થા બંધ એની પાસે. સમજાણું, અમેરિકાવાળાને ભગવાને બે વાના આપ્યા, એક અક્કલ આપી અને બીજા ડોલર આપ્યા. એટલે એના હાથમાં બે જ નથી આવતા, એક ભગવાન ને બીજા ભગવાનને પામેલા મોટા પુરુષ. બાકી આખો જગત તો એના હાથમાં, પણ સત્સંગ એના જ હાથમાં. એ કે ધારે એમ જ દેશ વિદેશમાં થાય. એક ભગવાન એને ન ગાંઠે અને એક ભગવાનને પામેલા હોય ને એવા જે મોટા, એ એને એક ન ગાંઠે, જરાય ન ગાંઠે એનું. એ બેને વશ નહીં, બાકી બધા એના હાથમાં. ગમે એવા મોટા ગણાતા હોય, સુરવીર ગણાતા હોય, ડાયા ને જ્ઞાની ગણાતા હોય, પણ એ લોકોના હાથમાં. એવું અમેરિકાવાળાને ભગવાને આપ્યું છે. પણ મહિમા, શ્રદ્ધા, પ્રેમ, કરુણા આ બધા ગુણો જે છે એ તો અજબ ગજબના ગુણો છે. એની વાત ન થાય એવા ગુણો છે. મફતિયા મહાન થવાનું અને મફતિયા ન્યૂનને દુઃખી થવાની વાત મેં તમારી આગળ કરી. અને તમે જાણો છો, તમે જેનો મહિમા લ્યો ને, જેનો મહિમા સ્વીકારો ને, એનું બધું જ સારું સારું તમારામાં તરત ઉતરી જાય. જેમ આમ કરીને આમ કરો ને તમે પેન ડ્રાઈવમાં બધી ફાઇલ આવી જાય ને, એમ તમારામાં આવી જાય. અને તમે જેને વિશે ખોટી કલ્પનાઓ કરીને જેનો દ્રોહ કરો ને, એના બધા દોષો અને અવગુણો તમારામાં આવી જાય, તરત જ સીડી ઉતરી જાય, છપાઈ જ જાય બધું. આય ત્યાંથી આય મહિમા લ્યો તો સીધું એનું સારું આપણામાં આવી જાય, અમહિમા લ્યો એનો દ્રોહ કરો એટલે સીધું એનું બધું ઉતરતું નબળું બધું તમારામાં ખાબકી પડે. અને આપણે એ જ ધંધો થાય નંબર ટુનો. સહજ ઈદ કામ થઈ જાય અમહિમાનો જ. મહિમાનો માર્ગ જ નથી રહેતો આપણા હાથમાં. ઘડીક થાય તો અમહિમામાં હરકી જવાય છે, વાતની વાતે, પ્રસંગે પ્રસંગે, ટાણે કટાણે, સમજ્યા, અમહિમામાં હરકી જવાય છે. ઘણું જાણીએ મારા દીકરાનું, પણ ટાણે તો ઠેકાણું રહેતું જ નથી. તરી બી જાણું, ઢબી બી જાણું, પણ સાલા વાસણ નહીં આતા હે. બધી વાતમાં સુરવીર આપણે, આ વાતમાં હાવ રાખ. આનું શું કરું, બધી રીતે રેડી હો આપણે. દુનિયા આખી આપણને આમ પોળી આંખી જોઈ રહી, બધી વાતમાં પાવરફુલ, પણ આ વાતમાં હાવ ગરીબો. કોકને હાહે જીવીએ એવા. પણ આજ ભજન સ્વામીની 7મી પુણ્યસ્મૃતિ છે. અહીંયા કુંડલાધિપતિ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે. આપણે બધા પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, ભજન સ્વામીમાં આ સહજ મહિમા સ્વીકારવાનો, બધાને મુક્ત માનવાનો જે સ્વભાવ હતો એ અમને આપો, એ લટક ખટક અમને આપો. હાવ મફતમાં એ ખજાનો લૂંટી ગયો. સહેજે સહેજે એણે બધાને મુક્ત માનીને મુક્તપણું મેળવી લીધું, માનવાથી જ મેળવી લીધું. મથીને મેળવવું એના કરતા માનીને મેળવી લેવું કેટલું સરસ છે, કેટલું સુગમ છે, કેટલું અનુપમ છે. અને એમાં મહારાજ રાજી છે. મહારાજને ક્યાં એવી ઈચ્છા છે કે તમે બધા મથી મથીને તૂટી જાઓ, એમ જ મારે બસ ઈચ્છા છે. ના ભાઈ ના, ભગવાન કોઈને હેરાન કરવા, કોઈને કષ્ટ કરવા, કોઈને તોડાવી નાખવાની કાંઈ ભાવના રાખતા નથી. બહુ દયાળુ છે. એને તો બધી વાતો કરી છે. આમ કરો તો હાવ હેલું છે ને, આમ કરો તો ઘણું કઠણ છે, આમ શોર્ટકટ ને સીધું છે ને, આમ ચકરાવવામાં જાઓ કહેવાય. તમે બધું બહુ કર્યું ને, બહુ વિચાર્યું ને, બહુ લખ્યું ને, બહુ બોલ્યા ને, આમ તેમ બહુ કર્યું ને, એમ ઘણું તમારું ગણાય. પણ તમારે કઠણ ગણવું પડે, પણ જીવને છે ને એ ગમે છે. જીવ કાંઈ ઓછો છે, ધરાઈને માર ખાય એવો ને ધરાઈને હેરાન થાય એવો છે. કેમ છે, મનનો ગુલામ ને. મન તો મેલું ગટર જેવું છે. આ દુનિયામાં જેટલી કાંઈ મેલી વસ્તુ છે ને, એ બધાને ભેળી કરીને એમાંથી એક મન બનાવ્યું છે. બોલો, અને આપણે એના દાસ. અને એને કોડાને એવી ખરાબ ટેવ છે ને, કોકને ન્યૂન માની લેવા, કોકની ભૂલ માની લેવી, કોકને હલકા કલ્પી નાખવા, ઘડીકમાં તમારે ફટ લઈને. એટલે તરત જ એ લાભ આપણને જ થાય સીધો. આવા લાભ બહુ રળીએ છીએ. એટલે તો કરોડો જન્મ ગયા તોય ભગવાન ભેળા નથી થયા. બાકી આપણે કાંઈ ધર્મ નિયમ સેવા ભક્તિ ભજન જન્મ જન્મમાં ઓછું નથી કર્યું. હા, ઉડાડી દીધું આમ નામ, દોડાપણમાં અહમમાં માનમાં તાળી દીધું. શું બુદ્ધિ આપણે આમ કહો જોઈ, શું સમજ્યા? સત્યાનાશ જ કાઢતા રહ્યા. બોલો, આપણે ને આપણે મહેનત કરીને પાર વગરનું મચ્છી મચ્છીને ખજાના ને ખજાના ભર્યા હોય રળી રળીને, હો, પણ આવી રીતે ખોટી ગેરસમજણો કરી કરીને, ખોટી કોકને ન્યૂન માનવાની કલ્પનાઓ કરી કરીને, કોકમાં દોષો માનવાની, કોકની નબળાઈ માનવાની દુષ્ટતા કરી કરીને આપણા ખજાના ને ખજાના આપણે ખલાસ કરી નાખ્યા છે, અને હજી એનો એ ધંધો કરતા રહીશું. આપણી ભાઈ ભેગું ક્યાં જ થાય? માટે આ વાત જે મહિમા 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 અદ્ભુત વાત છે. ભજન સ્વામી ફાવી ગયો તો મહિમા લેવાના સ્વભાવથી. અને આય વાત આવી કે સીધા સ્નાન કરો તમારા પાપ બળે, ને જો મહિમા ભર્યા પ્રેમથી એમાં સ્નાન કરવામાં આવે તો તેની અનેક પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. આટલો બધો ફેર પડી ગયો, ઓલ્યો એક જાતનો પોતાનો જ થાય ને, આ તો અનેક પેઢીઓ ઉતરી જાય. તાર શું આ શાસ્ત્ર ખોટું છે? ફેર કેમ પડી ગયો? ખાલી મહિમા ભર્યા પ્રેમથી એ નાયા, એમ મહિમા ભર્યા પ્રેમથી આ બધાના દર્શન કરીએ અને બધાના ગુણ લઈએ તો સલકાઈ જઈએ સદગુણોથી સામર્થ્યથી, હો, ભગવાન વશ થઈ જાય એવી આ વાત છે. મહિમા, મહા મીઠો શબ્દ મહિમા, મહા મોંઘો શબ્દ મહિમા, મહા સરળ ને સીધો શબ્દ મહિમા, સમજ્યા? પણ મહિમા લેવાની ટેવ નથી. અને મેં જોયું છે ઝીણી દ્રષ્ટિએ, જેને જેને અમારા મંડળમાં મહિમા લેવાની ટેવ છે ને, એને કોઈ દી કાંઈ ભૂલે નહીં થતી અને કોઈ દી કાંઈ દુઃખ નહીં થતા. દિવસે ન વધે એટલા એ રાતે વધે છે, રાતે ન વધે એટલા એ દિવસે વધે છે. જે દાડાના આવ્યા છે ને તે દાડાના કૂદકે ને ભૂતકે આનંદ કરતા મારા તરફ દોડ્યા જાય છે. જેને મહિમા જ લેવાની ટેવ છે, મહિમાના અંગવાળા છે, એના મેં જોયું છે, હરિભગતોમાંય જોયું છે. અને જેને દોડાપણ કરવાની, માથાકૂટ કરવાની, માધ મારવાની, અહમને આમને તેમને કોકનું સુધારી નાખવાનું, કલ્યાણ કરી નાખવામાં મહિમા લેવાની ટેવ નહીં પણ અમહિમા લેવાની ટેવ છે ને, એ બધા પોતાના વાસનાથી, પોતાના સ્વભાવથી, પોતાના દોષોથી કેટલી રીતે કહટાય છે, પીડાય છે, દુઃખી થાય છે, ગુનાઓમાં આવે છે, રડે છે, કાંઈક એને બિચારાને તકલીફો અને અશાંતિઓ ચાલુ જ રહેશે. એ બી મેં જોયું છે, વર્ષો થયા તો પણ એના દુઃખ ટળતા ને જાતા જ નથી. બોલો, કારણ કે ઓલું અંગ પડતું નથી, આ પડી ગયેલી ઊંધાઈનું અંગ ટળતું નથી. હે, આટલી ચોખ્ખી દીવા જેવી આ વાત થાય છે તો પણ કોઈ પોતાનું અમહિમાનું અંગ સુધારી શકશે? બોલો, સુધારી શકશે? એ હેલું છે, કોઈ મહિમાનું અંગ પાડી શકશે? આમાં રોકડો લાભ છે ને ઓલિયામાં હાવ ખુલ્લું નુકસાન છે. તોય નહીં થાય, જોજો. આ કાંઈ વાત આપણે ન જાણતા, શું પહેલી વહેલી સાંભળી છે? શું આ બાબતની પરમેશ્વરે ક્યારેય લાઇટ નથી કરાવી? જે નોટો લખતા હોય પોતાની નોટો જોઈ લો, એમાં કેટલી વાર આવું લખાઈ ચૂક્યું છે, તમે જ લખ્યું છે તમારા હાથે જ, પછી યાદે ન રહે, ખબરે ન રહે. હાવ સરળ ને સિદ્ધિ, સુખિયા થવાની, મુક્ત થવાની આ ચાવી છે, સમજાણું? આમાં કાંઈ 10-15 ખટાકા મારવાના છે નહીં, આમાં કાંઈ એવી નો સમજાય એવી કાંઈ કળોય નથી. હાવ સિદ્ધિ પટ્ટી જેવી, આમ નાખો ને આમ કરો ત્યાં મોટા ગઢ ખુલી જાય મહિમા. પણ ખબર નહીં, આ નથી જ પકડાતું. આવું છે મહિમાનું કામ. લ્યો, જે અપાર લોકો અવગતિ પામીને ભૂત પ્રેત કે પિચાસ થયા હોય છે એનો બધાનો ઉદ્ધાર થઈ જાય પેઢીઓ ને પેઢીઓનો. ભૂત પ્રેત થયા હોય ને પિચાસ થયા હોય ને એનો થઈ જાય ઉદ્ધાર. આવડવા મહિમા ભર્યા પ્રેમથી ના આવે એની પેઢીઓ ભૂત થઈ હોય પિચાસ થઈ હોય એ તરી જાય. બોલો, હારા હોય તરે એવું નહીં કાંઈ. આ મહિમાની તાકાત છો જો. તેના નિમિત્તનું શારદા નદીને કિનારે કરવામાં આવે તો તત્કાળ તે અવગતિથી છૂટીને દેવગતિને પામે છે. અવગતિ દેવગતિ બડા પ્યારા શબ્દ છે. અવગતિથી છૂટીને દેવગતિને પામે, આવો તેનો અપાર મહિમા છે. આ સમયે ધર્મદેવે ત્યાં જન્મ લેવા વિચાર્યું. હવે એ દેવ સરિતાનો આટલો મહિમા, ક્યાંય આપણે એનો બીજો તો કાંઈ ત્યાં ભગવાન 500 પરમહંસે સહિત નાય એવું કાંઈ સાંભળ્યું નથી. સમજા, હશે કાંઈક સંબંધ ભક્તોનો કોઈનો, તો આવો મહિમા છે. ત્યારે જે જે તીર્થમાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને 500 પરમહંસ હર્યા ફેર્યા હોય, જ્યાં નાયા હોય, રહ્યા હોય, પરીક્ષા હોય, એનો મહિમા કેટલો હશે કલ્પના કરો. અને ખોટો હશે પણ શું આપણે એટલો લઈ શકીએ છીએ? મહિમા માનવામાં કેટલા આપણે નબળા પડીએ છીએ. બીજી બધી વાતમાં ભારે બળ્યા, પાણીમાં પૂરા કાઢીએ એવા, પણ મહિમા લેવામાં કેટલા નબળા પડીએ છીએ, કેટલા હલકા પડીએ છીએ, કેટલા નીચ છીએ, કોજ ખરા. પછી દુખિયા ક્યાંથી મટીએ? હાલો, તે નદીને કિનારે સુંદર વન શોભતું હતું, જે જોવા માત્રથી લોકોના મનને ખેંચતું. દેવ સરિતાને કાંઠે સુંદર વન હતું, કિનારે સુંદર ઇટાર ગામ છે. આ વન કેવું હતું? તો કે સારા નવા આંબા, કદમ, આસો, પાલમ આવા અનંત વૃક્ષોની શોભા તે વનમાં હતી. કેળ, જાંબુ, લીંબુ, જાયફળ, દાડમ, નાળિયેર, ચંદન, નાગ, પુન્નાક, ખની, રસદાર, ખજૂર, મહુડો, વડ, પીપળો, આંબલી, ચંપો, કાકરો વગેરે વગેરે એ વનમાં ઝાડ હતા. જાય જોઈ ચંબેલી ને પારિજાત આદિ સુગંધીદાર વેલો હતી, ને એવા જ ફૂલના સુંદર છોડ હતા, વૃક્ષો હતા. તે વનમાં પાણીમાં થતા અને જમીન પર થતા જાત જાતના કમળ હતા. લ્યો, અને ફૂલ ફળ આપનારી વેલોનો પાર નહોતો. ત્યાં સારસ, હંસ અને મોરના ટૌકા થતા, પોપટ, કોયલ, ચકોર, મેના, નીલકંઠ આદિ પક્ષીઓ શોર બકોર કરતા. તેથી સાંભળનારાના મનમાં અતિશય આનંદ થતો. ઉપર કહેલા વૃક્ષથી ઘેરાયેલું ઇટાર શહેર ઘણું બધું શોભતું હતું, અને તે બધી શોભાથી ધર્મનું ઘર તો બીજી જ રીતે દીપતું. જ્યાં ધર્મદેવ જન્મ્યા એ ઘર તો અલૌકિક લાગતું. જેમ શરીરમાં નાક સૌથી શ્રેષ્ઠ શોભે, એમ ધર્મદેવનું ઘર તો ભાઈ ત્યાં નાક સમાન હતું. ઇટારમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચારે વર્ણના મનુષ્યો ખાન પાન, વસ્ત્ર, આભૂષણ ઇત્યાદિ સામગ્રીથી અપાર સુખમય જીવન જીવતા હતા. ત્યાં કોઈને કોઈ પણ જાતનું દુઃખ કે શોક હતા જ નહીં. ઇટાર શહેરના નગરપતિ પણ સર્વરિયા બ્રાહ્મણ હતા અને તે ઘણા સુખી હતા. આવા ઇટાર ગામમાં કનિહી રામ નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. હે દાદા ખાચર, તેમાં ધર્મ અને ભક્તિના અપાર ગુણો હતા. કહેતા ધર્મ સંબંધી, ભક્તિ સંબંધી જે કાંઈ સદગુણો હોય એ બધા એનામાં હતા, કનિહીરામમાં. તેનું જીવન અતિ કરુણાભર્યું હતું. વેરી વેરી ફાઇન ગુણ, કરુણા. આ કનિહીરામનું જીવન કરુણાભર્યું હતું. ઘણાના જીવન ક્રૂરતા ભર્યા હોય, આનું જીવન કરુણાભર્યું હતું. નિષ્પાપ અને મહાન ઉદાર મનના હતા. નિષ્પાપ હતા, તેઓ પુણ્ય અને પવિત્ર ગુણોના ભંડાર હતા. તેઓ બ્રહ્માના અંશ હતા. તેમના વિચાર હંમેશા સ્વધર્મ નિષ્ઠ હતા. બોલો, ઘણાના વિચાર અધર્મીન ખોટા જ હોય, જ્યારે કનિહીરામના વિચાર ધર્મપરાયણ હતા. ધર્મપરાયણ વિચારવાળા થવું એ કાંઈ નાની એવી વાત નથી. વાતની વાતે ખોટું બોલવાનું મન થઈ જાય, કોકનું ચોરી લેવાનું મન થાય, આડી અવળી કુદષ્ટિ કરવાનું મન થઈ જાય, વારે વારે લબાડ વેળા અંદર જ વિચારાઈ જાય. જ્યારે કનિહીરામને એવા ખોટા વિચારો અધર્મના, ચોરીના કે બીજા ત્રીજા ક્યારેય આવતા નહોતા, માટે તેઓનું મન ધર્મપરાયણ હતું એમ કહેવાય. તેમનું ગોત્ર સાવરણી હતું, વેદ સામ હતો, શાખા કૌથમી હતી અને ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ આ ત્રણ પ્રવર હતા. તેમની ગામના નામ સાથેની ઇટાર પાંડે આવી અટક હતી. ગામના નામ સાથેની ઇટાર પાંડે. કનિહીરામ ત્યાંના ક્ષીરનેત્ર રાજાના પૂજ્ય ગણાતા. ત્યાંનો રાજા હતો, એનું નામ ક્ષીરનેતા હતું. એ રાજા પણ આ બ્રાહ્મણ પરિવારને ગુરુ માનતો, પૂજ્ય માનતો. તેમના પુત્ર બાળ શર્મા નામે હતા. આ કનિહીરામના દીકરાનું નામ બાળ શર્મા, આ સ્વામિનારાયણ ભગવાનના દાદા, બાપના બાપ. તેઓ વેદો અને પુરાણોને ભણેલા હતા, પરમ સુખી હતા, શ્રદ્ધાળુ હતા, આત્મજ્ઞાની હતા, ગંભીર હતા, સત્યવાદી હતા, જીતેન્દ્રિય હતા, ધીર હતા, સુરવીર હતા, ધર્મમાં દ્રઢ અને શીલ સંતોષ આદિ ગુણોથી યુક્ત હતા. આ બધા ગુણો દુર્લભ છે ભાઈ. દાંત હતા, શાંત હતા. દાંત એટલે તમામ ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરનાર, શાંત એટલે તમામ અંતકરણને કંટ્રોલ કરનાર ગુણોના ભંડાર હતા. દેશ કાળને અનુસરીને રહેતા, આય પાછી બહુ સરસ મજાની જીવન જીવવાની જડીબુટ્ટી છે. દેશ કાળ અનુસાર રહેવું, અમથા અમથા સોલાઈ ન મરવું, દેશ કાળને અનુસરીને રહેતા. આવા મહાન બુદ્ધિશાળી બાળ શર્માને ભાગ્યવતી નામે પત્ની હતી. હવે એના ગુણ આવે છે. તે અપાર પુણ્યવતી હતી, પવિત્ર હતી, મનથી નિર્મળ હતી, અપાર શુભ ગુણ સંપન્ન હતી. આવી એ ભાગ્યવતી નારી પતિવતાના ધર્મનું દ્રઢપણે પાલન કરતી. લ્યો, નારીની મોટામાં મોટી જો કોઈ તાકાત હોય તો એ છે પતિવ્રત, પતિવ્રતાપણું. નારી પતિવ્રતા જેટલી હોય એટલે એને દેવોય નમે, સંતોય નમે અને પરમાત્માય નમે. આ એની શક્તિ છે, આ એનું સામર્થ્ય છે, આ એનું તેજ છે, આ એનું દૈવત છે. નારીનું ભૂષણ છે અને શોભા છે પતિવ્રતાપણું. આ જેટલું જે નારીમાંથી ગયું એટલું એ નારીમાંથી સત્વ હરાઈ જાય છે. પછી તો એ મળદા જેવી તેજ વિનાની, દૈવત વિનાની શુષ્ક લુકી સૂકી આવી રહે છે. પતિવ્રતા એ નારીને માટે ઓક્સિજન જેવી બાબત છે. હવે ધર્મદેવના જન્મનું વર્ણન કરે છે. તે ભાગ્યવતીના ઉદરથી જગત વંદ્ય ધર્મ પ્રગટ થયા. તેમના સમાન અન્ય કોઈ પ્રતાપી નથી, કોઈ સ્વતંત્ર નથી. જય જય જયકાર હોય રહ્યો સબ લોક માહી, આનંદ ઉત્સવ અપાર ઘર ઘર માહી હોય રહે. આખા જગતમાં બધે જય 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 માંડ્યું થવા, ઘર ઘર અપાર આનંદ ઉત્સવ થવા લાગ્યો. વિક્રમ સંવત 1799 પ્રમોદ નામે વર્ષમાં, કયા વર્ષમાં પૂછ્યું હતું, પ્રમોદ નામે વર્ષમાં ધર્મનો જન્મ થયો. સૂર્ય દક્ષાયણમાં હતા અને અપાર શોભા એની વર્ણવી શકાતી નહોતી. ભૂમિ ઉપર સર્વત્ર મહાન આનંદ છાઈ રહ્યો હતો. વિવિધ પ્રકારના અન્ન ભોજન તૈયાર કરાયા હતા. ત્યારે શરદ ઋતુ હતી. કાર્તિક માસની સુધી એકાદશી તિથિ હતી અને તેથી બરોબર બુધવાર હતો. ઉત્તરા ભાદ્રપદ નામનું નક્ષત્ર હતું. વજ્ર નામનો યોગ હતો. બધા રોગોને ટાળનાર વૃષ્ટિકરણ નામનું કરણ હતું. અને શુભ લગ્નનો જ્યારે યોગ થયો હતો ત્યારે મધ્યાહ્ન સમયે સૌંદર્યના નિધિ એવા ધર્મદેવનો મા ભાગ્યવતીના ઉદરથી જન્મ થયો. બોલો ધર્મદેવની જય. ધર્મ જન્મ સુની ત્રિલોકવાસી, ભય વિબોધ સાધુ હુલાસી. આય દેવ સુની 33 કરોરી, સ્તવન કિને કર સબ જોરી. ધર્મદેવનો જન્મ સાંભળીને ત્રિલોકીમાં રહેનારા દેવો અને સાધુ પુરુષો ખૂબ જ આનંદિત થયા. જન્મ સાંભળીને 33 કરોડ દેવો પોતપોતાના વિમાનો, દેવીઓ, છોકરાઓને સાથે લઈને આવ્યા. નંદનવનમાંથી ફૂલના ટોપલા ટોપલા ચંદન સારું સુગંધીદાર ઉતારીને લાવ્યા. સૌએ હાથ જોડીને સ્તુતિ કરી, ચંદન પુષ્પના વરસાદ કર્યા. ગંધર્વો અને અપ્સરાઓ પ્રસન્ન મનથી ગાવા લાગી. સિદ્ધો, ચારણો, વિદ્યાધરો અને મુનિજનો અપાર આવ્યા અને યશોગાન કરવા લાગ્યા. વૈકુંઠવાસી મુક્તો વિમાનમાં બેહીને આવ્યા. ધર્મનો જન્મ સાંભળીને ખૂબ જ આનંદ પામ્યા. આકાશમાં દેવતાઓ આવીને છવાઈ ગયા ટ્રાફિક જામ. ફૂલોની વૃષ્ટિ કરી ને તેમણે મંગળ ધ્વનિવાળા વાજિંત્ર વગાડ્યા. બધા પાસે વાજિંત્ર લાવેલા, ઢબઢબાટી બોલાવી, જેને જે આવડે એ ઢીબા જ માંડ્યા. અધિક આનંદને લીધે દેવો ઢોલ માંડ્યા વગાડવા, દુધુંબી માંડ્યા વગાડવા, શંખ માંડ્યા ફૂંકવા. ધર્મદેવનો અવતાર થયો ભાઈ. હવે ધરતી ઉપર, હા એમ, હવે ધરતી ઉપર સુખ થાય. અનેક પ્રકારના ધરતી ઉપર ઉત્સવ થવા લાગ્યા. આકાશમાં જય જય કારનો શબ્દ વ્યાપી ગયો. ત્યાંની શોભા કહી શકાતી નથી. સુખરૂપ ધર્મદેવને જોઈને બધા જ નર અને નારીઓ આનંદિત થઈ ગયા. સ્ત્રીઓ ઘર ઘરથી નીકળી, બધી મળીને ભાગ્યવતીને ઘેર આવી, મંગળ ગીત ગાવા લાગી, વધાઈ આપવા લાગી, અપાર શોભા એ થવા લાગી. એનું વર્ણન થાય એમ નથી. ધર્મ જન્મોત્સવ કરનારા નરનારીઓએ દરવાજે નવ પલ્લવોના તોરણ બાંધ્યા, નવા નવા પાંદડા લાવીને એના તોરણ બાંધ્યા, ગજમોતીના થાળ ભરીને સૌ વારંવાર વધાવવા લાગ્યા. સ્ત્રીઓના વૃંદોએ મળીને ઘણો જ સારરૂપ ઉત્તમ ઉત્સવ કર્યો. તે પ્રસંગે ધર્મદેવનું ભવ્ય મુખ દેખીને ઘણી જ પ્રશંસા કરવા લાગી, છોકરાની બહુ પ્રશંસા કરવા લાગી. હવે ધર્મદેવનું નામકરણ થશે. તે સમયે જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન બ્રાહ્મણોને બાલ શર્માએ બોલાવ્યા. વાર ઘડી અને શુભ લગ્નને જોઈને તેમણે જાતક અપાર ગુણ સંપન્ન થશે, આ જન્મ લેનાર બાળક બહુ ગુણિયલ થશે એમ કીધું. તેમ જ્યોતિષીઓએ વધારે વાત કરતા એમ કહ્યું કે જ્યોતિષ શાસ્ત્રને જોતા અમને એવું લાગે છે કે હે બાળ શર્મા, આ તમારા પુત્રમાં સદગુણોનો પાર જ નહીં રહે. લ્યો શુભ હી પલ બાલ આયો હે યે હ, ભુવન ત્રય સુખ દે નહી તે હ. શુભ હી પલ બાલ આયો હે યે હ. બધા વિદ્વાન બ્રાહ્મણો જ્યોતિષ શાસ્ત્રને જોઈને માંડ્યા ગાવા કે એવી શુભ પળમાં આ દીકરાનો જન્મ છે, એવા શુભ કાળમાં આ પ્રગટ્યો છે, એની વાત કરવામાં માટે અમને એવું નક્કી થાય છે કે ભુવન ત્રય સુખ દેન હિ તેહ, ત્રણેય ભુવનને આ તમારો છોકરો સુખ આપશે. પ્રગટ ભય જો યહી વાર, આય ધર્મ દેવ યહ તનુ ધાર. પ્રગટ ભય જો યહી વાર, આ વાર એવી છે, આ સમય એવો છે, આ સમયે એ પ્રગટ થયા છે, માટે અમે કહી શકીએ છીએ કે ધર્મદેવ જ અવતાર લઈને આવ્યા છે. હરિકૃપા બિન હોય ન તે હું, મહાધર્મ ધીર જુત સુત યે હું. ભગવાનની કૃપા વિના ધીર એવા ધર્મદેવનો તમારે આંગણે સુત તરીકે જન્મ હોય નહીં. કે ભાઈ તમે ફાવી ગયા. હરિપ્રસાદ યહી જાનો નામા, અરુદેવ શ્રમા કર સુખ ધામા. ભગવાનની કૃપા વિના ધર્મનું આપણે આંગણે પ્રાગટ્ય હોય નહીં, માટે તમારા ઉપર ભગવાનની કૃપા થઈ છે અને કૃપાએ કરીને તમને આ દીકરો આપ્યો છે, માટે એ પ્રભુનો પ્રસાદ કહેવાય, એટલે એનું નામ પાડો હરિપ્રસાદ. અને બીજું નામ એનું એમ ધારો બહુ રૂપાળા છે, દેવ જેવા કાંતિમાન છે, માટે દેવ શર્મા નામ પાડો. આમ બે નામ પાડ્યા. સુશોભિત શરીર અને સુંદર સ્વભાવને લીધે આ દેવ શર્મા કહેવાશે. તે સાંભળીને બાલ શર્માને મનમાં ઘણો જ આનંદ થયો અને બ્રાહ્મણોને અપાર દાન આપ્યા. ખોબે ને ખોબે, હો ભાઈ, હોનું સાંધી હીરાન માણેક દીધા. બ્રાહ્મણોને અને ભિક્ષુકોને બોલાવ્યા અને તેમને મોઢે માગ્યા દાન આપ્યા. બોલો બોલો, હું જોઈશ. પ્રસન્ન થયેલા બ્રાહ્મણો ધર્મની પ્રશંસા કરીને પોતપોતાને ઘેર ગયા. માતા પિતા બંનેએ પછી એમ વિચાર કર્યો કે આ બાળકને આપણે બહુ પ્રેમથી ઉછેરવા છો. તે એકબીજા કે હો, આપણે તો બહુ, આ બ્રાહ્મણોએ કેવું સરસ કીધું, માટે આ કોઈ સામાન્ય નથી. રાત દિવસ એને સાચી આગળ જ રાખવો છો, એમ બે વાતો કરે. તેને દૂર થવા દેવો નહીં, તેને નજર સામે હાજર જ રાખવો. માતા પિતા બાળકને હેતથી રમાડવા લાગ્યા. આવો વિચાર કરી પ્રેમથી પારણામ ઝુલાવતા, ઘરનું કામકાજ કરતા, પણ મનની વૃત્તિ તો ઘણું કરીને બાળક દેવ શર્મામાં જ રહેતી. હરખભર પુત્રને લાડડાવતા, દૂધસાકર પાતા, સારા પકવાન ખવડાવતા, આમ કરતા તે થોડા દિવસમાં મોટા થયા એટલે મુખથી બોલવા લાગ્યા. ત્યારે તે કાલી કાલી તોતળી બોલી વાણી બોલતા, ત્યારે માતા પિતાને બહુ ગમતું, ખુશ થઈ જતા. બાલચંદ્રમાં જેમ વધે તેમ તે દેવ શર્મા મોટા થવા લાગ્યા. જે દિવસથી ધરતી ઉપર ધર્મનો જન્મ થયો એમ જોયું, તે દિવસથી સાધુ પુરુષો સુખી થયા. સાધુ સંતોએ આમ જોઈ લીધું કે હવે સારો કાળ આવશે, ધરતી ઉપર ધર્મ પ્રગટ્યા, એટલે એના અંતરમાં બહુ સુખ થયું. અને જે અધર્મી અસુર લોકો હતા એમના હૃદયમાં અચાનક ભય ઉત્પન્ન થવા લાગ્યો. ભૂમિ ઉપર નગરો, ગામો અને ગોવાળોની વસ્તીમાં સર્વત્ર સૌના હૃદયમાં તે સમયે આનંદ થયો. હારા હતા એ બધાને આનંદ થયો, નબળાને બહુ દુઃખ થયું. વાત એ સાચી છે. કોઈ હારા માણા પધારે તેને જોઈને હારાને બધાને આનંદ થાય, નબળો આવે તો હારા બધા મુંજાઈ જાય, સમજાડું? અને નબળો જ્યારે આવે ને ત્યારે એને જોઈને નબળા બધા બહુ ખુશ થાય કે આપણા માઇલો આવ્યો. આવું આ જગતમાં છે. ધર્મદેવ તો બહુ સારા માણસ, એટલે દુનિયામાં જે કંઈ સાધુ સંતો સજ્જન માણસો હતા એ બધાને આનંદ થયો. હવે ઉત્સવ કર્યા, યજ્ઞકુંડનો અગ્નિ ધુમાડા વિનાનો પ્રજ્વલિત થયો, આકાશમાં મંદ શીતળ અને સુગંધી પવન વાવા લાગ્યો. જો સત્પુરુષના ચિત્ત નિર્મળ થયા, પરમ પુનિત મનમાં શાંતિ થઈ, નદી સરોવર કુવા અને વાવોના નીર સ્વચ્છ થયા અને તેના કિનારા પણ નિર્મળ થયા. સિદ્ધો ઋષિ મુનિઓ દેવો તથા સમસ્ત નરનારીઓએ પોતાના હૃદયમાંથી અધર્મના વિચારોનો નાશ કરી દીધો. ધર્મદેવનું પ્રાગટ્ય થતા એનો પ્રભાવ બધાના મનમાં છાઈ ગયો. બધાએ પોતાના હૃદયમાં રહેલા અધર્મના વિચારો નાબૂદ કરી નાખ્યા ધર્મના આગમન માત્રથી. બોલો, હૂંફ મળી ગઈ, ટેકો મળી ગયો, બળ મળી ગયો. આમ થોડાક આગળ સાંટા થાય ને તે આ ઠંડો પવન આવવા માંડે, હો હા, ગરમીનો નાશ થઈ જાય એમ લાભ થયો. સત્ય ધર્મવાળા સૌ સુખી થયા અને મનમાં આનંદ થયો. પણ શું, કુકર્મી પાપી પાખંડી જે લોકો હતા એ બહુ દુઃખી થયા અને મંદ પડી ગયા, ઢીલા થઈ ગયા બિચારા. જેઓ ધર્મને લીધે ધીરજવાળા હતા તે તો સુખ દુઃખ હર્ષ શોક ભૂખ તરસ માન અપમાનમાં સમાન ભાવવાળા રહ્યા. બાલ શર્માએ તો પોતાના પુત્રને યોગેશ્વર જેવા દેખ્યા. જ્યારે જન્મથી 8 વર્ષ થયા ત્યારે ધર્મનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, જનોય આપી 8 વર્ષે, અને પછી સામવેદી વિપ્રને બોલાવ્યા અને બહુ મોટો જનોય નિમિત્તે મોટો ઉત્સવ કરાવ્યો. તે સારો અવસર જોઈને પિતા બાલ શર્માએ વિપ્રોને ઘણા ધનનું દાન દીધું, મસ્તકે કેશ રાખ્યા. હવે છે ને બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશ કર્યો એટલે એમણે પંચકેશ રાખવા જોઈએ, રાખ્યા. વર્ણિના વેશમાં દઢપણે સદાચારમય ધર્મને ધારણ કર્યો, ગાયત્રીનો મંત્ર લીધો, વેદ પુરાણો અને શાસ્ત્રના અધ્યયન સાથે તેનો રહસ્યાર્થ સમજી લીધો, ભણવા બેસી ગયા, બધા ગ્રંથો ભણ્યા, 12 વર્ષ સુધી ભણ્યા. ધર્મ જ્યારે 12 વર્ષના થયા ભણવામાં, 8 વર્ષ વહેલા એટલે કુલ 20 વર્ષ થયા એમ સમજવું, ત્યારે પિતા બાલ શર્માએ તેમને કહ્યું, સમાવર્તન સંસ્કાર કરીને ઘરે આવ્યા એટલે પિતાએ કહ્યું કે બેટા હવે તમે શું ઈચ્છો છો કહો, સમજાણું? હું ચાહું છું કે તમે ગૃહસ્થ આશ્રમ સ્વીકારો, સર્વ સદગુણો અને સૌંદર્યમાં પોતાને સમાન કોઈ કન્યા જોઈને તમે તેને વરો. મારા મનમાં તમારે માટેના આવા વિચાર છે, એના બાપાએ કીધું, તેને તમે માનો, ગૃહસ્થ આશ્રમમાં રહીને ધર્મનું પાલન કરો, તેનાથી તમારા ધર્મની વૃદ્ધિ ઘણી થશે. આમ વાત કરીને મનાવ્યા. તે વખતે વ્યવહાર કુશળ ધર્મે પિતાના વચનને માન રાખ્યું, એમ 16મો અધ્યાય સમાપ્ત થયો. પૂર પહેલું તરંગ 17મું. હવે જો ભક્તિદેવીનો જન્મ, બાળપણ અને સગાઈ. ઉત્તમ રાજાએ ધર્મદેવના જન્મ આદિની રસમય કથા સાંભળી પછી ભક્તિના અનુપમ જન્મ બાબતમાં પૂછ્યું, ભક્તિદેવનું ગામ કયું, માતા પિતા કોણ, જન્મનું વર્ષ માસ તિથિ કઈ, વિવાહ સંબંધી વાત બધી કહો, કેશ પછી એમના બેના વિવાહ થયા બધું સંભળાવો. મુક્તાનંદ સ્વામી તો ઉદાર સ્વભાવના છે, તેમણે ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળ્યો પછી ભક્તિદેવીની મહાન અનુપમ કથા તેઓ કહેવા લાગ્યા. સૌ પ્રથમ તો મુક્તાનંદ સ્વામીએ એક આશીર્વાદ આપી દીધો શ્રોતાઓને, સાંભળ્યા જેવો છો? સ્વામી બોલ્યા, જે કોઈ નરનારી પ્રેમથી આ કથા કાનથી સાંભળે તો તેના હૃદયમાં ભગવાન શ્રી હરિ અવિચળપણે નિવાસ કરીને રહેશે. મુક્તાનંદ સ્વામી બોલ્યા, ફરીવાર કહું, કેવો મોટો આશીર્વાદ કથા સાંભળનારાને આપ્યો. જે કોઈ નરનારી પ્રેમથી, કથામાં શરત છે, પ્રેમથી આ કથા કાનથી સાંભળે તો તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ અવિચળપણે નિવાસ કરીને રહેશે. શું કામ આ ન પકડી લેવું, મહિમામાં હાવ સીધું મેં ન કીધું. સુંદર અને અનુપમ સરવાર દેશ છે દાદા ખાચર, ત્યાં ભવ્ય મનોરમા નામે નદી વહે છે, તેમાં એક મખોડા નામે તીર્થ છે, તેનાથી ઉત્તર ભાગમાં મનોહર છપૈયા નામે ગામ છે, ત્યાં નારાયણ સરોવર નામે એક પદ્મસર છે, એટલે કે જેમાં કમળો થાય છે, તેમાં કાયમી રહેલું જળ લોભામણું છે, આમ લોભી દે એવું આપણને, એમાં રહેલા કમળ અને પોઈણાની અમાપ શોભા વર્ણવી શકાતી નથી. દિવસે થાય એને કમળ કહેવાય, ચંદ્રમાચી રાતે ખીલે એને પોઈણા કહેવાય. તે સરોવરથી દક્ષિણ તરફ બગીહા ચુડહા નામે બે વન છે. પ્રફુલ્લિત વનમાં સારા આંબાના વૃક્ષ ઘણા છે. તે વનના વૃક્ષો ઉપર જાત જાતના ફળ ઝૂલી રહ્યા છે. તે બેની વચ્ચે જે અદ્ભુત ભૂમિ એ જ આપણું છપૈયા. તેમાં અનેક ગુણ સંપન્ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચારે વર્ણના લોકો રહે. ત્યાં એક પરમ વિવેકી કૃષ્ણ શર્મા નામે વિપ્ર રહે છે, કાળુભાઈ ત્રવાડિયાનું મૂળ નામ. તેઓ શીલ સંતોષ આદિ અનેક ગુણોથી સંપન્ન શુદ્ધ હૃદયના અને પવિત્ર વર્તનવાળા છે. તેના ઘેર ભાગ્યમાની નામે પત્ની છે, ભવાનીબેન એમના ઘરનાનું નામ. તે પતિવ્રતાના ગુણોથી સંપન્ન છે. હવે સાંભળજો, પહેલી તાકાત એમની પતિવ્રતાના ગુણોથી સંપન્ન છે. નિર્મળ મનના છે, યુવતી છે, નિર્મળ મનના યુવતી છે, આવું લખ્યું. બહુ આમાં સમજવા જેવું છે. યુવતી હોય નિર્મળ મનની ન હોય, નિર્મળ મનની હોય યુવતી ન હોય. કારણ કે જુવાની એ તોફાની તત્વ છે, એમાં નિર્મળતા સાચવવી એ બહુ જ સમર્થ માણસનું કામ છે. આ ભવાની બેન એવા હતા, નિર્મળ મનના યુવતી હતા. અને એવાને ઘેરે જ ભાઈ આવા ઉત્તમ આત્માઓના જન્મ થાય, સમજાણો. અને તેવા જ ગુણવાન કૃષ્ણ શર્મા હતા. કૃષ્ણ શર્મા અને ભવાની દંપતી પ્રવીણ અને શ્રીકૃષ્ણ ભગવાનના એકાંતિક ભક્ત હતા. તે નિર્દોષ બુદ્ધિવાળાને ઘેરે મૂર્તિ માયે અવતાર લીધો. વિક્રમ સંવત 1798ના કાર્તિક સુધી પૂનમનો દિવસ હતો. જોઈ લો, બે જણાએ જન્મ લેવા માટે કાર્તિક મહિનો પાસ કર્યો, બે જણાએ જન્મ લેવા માટે સુદ પક્ષ પાસ કર્યો, એમાંથી એક જણાએ એકાદશી પાસ કરી લીધી, ભક્તિ માતાએ પૂનમ પાસ કરી લીધી, એમાંય સુદ પક્ષમાં હારી ચીચીઓ બે ઝપટ કરી લીધી. મોટા માણાના જન્મ છે ને આ રીતે સ્વતંત્રપણે થાય છે. એ લોકો પોતે પાસ કરે, દેશ કાળ માતા પિતા તિથિઓ આ બધું અદ્ભુત હોય છે. નક્ષત્ર અને બુધવાર હતો, બેય વાર એક રાખ્યો બુધવાર. એનું કારણ એ, વાર એક રાખશું તો દિલ એક રહે, ઝઘડા ન થાય દાંપત્ય જીવનમાં. મહિનો એક, તિથિ એક, પછી ડખા હે ના, બોલો સુદ પક્ષ બધું એક. ત્યારે બરોબર ચંદ્રોદય થયો થાય છે, તે સમયે ભક્તિ માનો જન્મ થયો. પુત્રીના જન્મથી માતા અને પિતાને મનમાં હર્ષ થયો. તરણ જ્યોતિષી વિપ્રોને પોતાને ઘેરે બોલાવ્યા. જન્મ લગ્ન શુભ જોઈ કર બોલે દ્વિજ તેહી વાર, અનંત ગુણ કહે પુત્રી કે બાલા નામ ધરે સાર. જન્મ લગ્ન બધું જોઈ કરીને બ્રાહ્મણો એ વખતે એવું બોલ્યા કે હે કાળુભાઈ, હે ભવાની બેન, આ તમારી દીકરી બહુ ગુણ સંપન્ન થશે. એવું બોલ્યા હતા. અને એનું બાળા નામ રાખજો, હોય હે બાલા તોય હરિભક્તિ ગુણ કર કે અધિક, અંતર રખો શુભ દોય મનુષ્ય નહીં યહ દેવ હે, નહીં યહ આવન યોગ્ય બડે ભાગ્ય બિન ઓર ગરહી. એમણે એમ કહ્યું કે આ નાની બાલિકા હશે છતાં તેમાં ભગવાનની ભક્તિના ગુણ સૌથી વધારે થશે. નાની ઉંમરમાં જ તમે બંને મનમાં સમજી રાખો કે આ કોઈ મનુષ્ય નથી પણ દેવી છે. ઘણા મહાન ભાગ્ય વિના બીજાને ઘેર આવી દિવ્ય કન્યાનું આગમન થતું નથી. આવું બોલ્યા કૃષ્ણ શર્મા. જ્યોતિષીના આવા વચન સાંભળીને મનમાં અરોગી થયા, કહેતા બહુ રાજી થયા. એના મનમાંથી તનમાંથી બધા જ રોગ સંતાપ જતા રહ્યા. પુત્રીના જન્મ પ્રતાપે જ બોલો, આખું છપૈયા નિરોગી થયું એવું લખ્યું છે સત્સંગી જીવનમાં. તો સારો અવસર જોઈને કૃષ્ણ શર્માએ બ્રાહ્મણોને બોલાવ્યા, તેમનું સન્માન કરીને જાત જાતના દાન આપ્યા. માતા પિતાએ અત્યંત પ્રેમભાવથી તેનો ઉછેર કર્યો, અધિક સ્નેહથી દિન પ્રતિદિન તેનું પાલન કર્યું. નાની બાળાએ બાળ ક્રીડાઓ દ્વારા પોતાનું પૂર્વનું જ્ઞાન છુપાવી રાખ્યું. બાળચંદ્રની જેમ દિન દિન તે વધવા લાગ્યા. બચપણમાં પણ તે શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ ખૂબ જ કરતા, બાળા ભક્તિ કરતા હતા, તેથી બધા સ્ત્રી પુરુષો તેમને ભક્તિ એવા નામથી બોલાવા લાગ્યા. ભક્તિ બહુ કરતા એટલે નામ પડી ગયું ભક્તિ. લ્યો હવ ભક્તિ જ કે. ભક્તિ શુભ ગુણો લક્ષણો સૌંદર્ય અને પ્રેમ ભાવને લીધે અનુપમ દેખાતા, અને તેમ છતાં આમ છે ને બહુ નમ્ર વિનમ્ર હતા અને માતા દેવહૂતિ સમાન હતા. શીલ અને સ્વભાવને કારણે તેની શોભા ઘણી મહાન હતી. અન્ય સ્ત્રીઓ તેના ગુણને જોઈને લોભાઈ જતી, ખેંચાઈ જતી. મનથી લજ્જાશીલ, સ્વાભાવિક નમ્રતા અને તેમના દયા તથા ક્ષમારૂપ ગુણોને લીધે તે સૌથી અધિક હવમાં છવાઈ ગયા, વ્યાપી ગયા, કીર્તિ જામી ગઈ. ધર્મના પૂર્વના પત્ની મૂર્તિ ભક્તિ નામે થયા કે જે પહેલા બાલાના રૂપમાં જન્મા. આ રીતે તે બાળાના રૂપમાં જન્મા. તે સદા હૃદયથી શુદ્ધ અને નિર્વયકારી હતા. નિષ્પાપ, નિર્મળ અને સાચા વ્રતધારી હતા. જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી તેમને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં સ્નેહ થયો હતો. એમના હૃદયમાં પરમ પવિત્ર શ્રદ્ધા ઉત્પન્ન થઈ. આ જગતમાં તેમના સમાન યોગ્યતાવાળા અન્ય કોઈ ન હતા. તેમનો જન્મ થયો ત્યારે ઘેર ઘેર આનંદ છવાઈ ગયો હતો. મંગળ ગીત ગવાતા હતા. સર્વ સ્થળોથી વધામણી આવી રહી હતી. અનંત પ્રકારના વાજિંદ્ર વાગતા, દેવતાઓ અને મનુષ્યો સર્વત્ર તેમને નવાજી રહ્યા હતા. પોતાની પુત્રી ભક્તિનો પ્રતાપ દેખીને કૃષ્ણ શર્મા મુખથી કહેવા લાગ્યા કે હવે દીકરીની હગાઈ મોટી સરવારમાં કરવી છે. ઉંમર લાયક થઈ ગયા એટલે સગાઈની માતા પિતાને ચિંતા થઈ અને એમ જ નક્કી કર્યું કે મોટી સરવારમાં કરવી છે. ત્યાં સરયુ પારીને બ્રાહ્મણોમાં બહુ ઉત્તમ ગુણવાળું 13 ઘરનું કુટુંબ છે, એમાં દીકરી દેવી છે. દીકરી દુઃખી ન થાય. ત્યાં ઘણા સદગુણને યુક્ત બાલ શર્મા રહે છે. તેમનું ઘર ઘણું ઊંચા કુળમાં ગણાય છે. એમના પુત્ર દેવ શર્મા પવિત્ર છે. મારી આ કન્યા એને યોગ્ય છે, આવું બેએ વિચાર્યું. તે સમયે કૃષ્ણ શર્માની પ્રમાણભૂત વાત સાંભળીને બાલાના માતા ભવાની ઘણું રાજી થયા. પછી સારો શુભ વાર જોઈ લગ્ન લઈને ઇટાર પાંડે બાલ શર્માની પાસે બ્રાહ્મણને મોકલવા તૈયાર કર્યો. વ્યવહારનો પ્રસ્તાવ લઈને માણા મોકલ્યો અને સામેથી પ્રસ્તાવ કહેવાય. તે બ્રાહ્મણ તત્કાળ ઉતાવળે પગલે ચાલતો થયો. વિશાળ ઇટારપુરમાં આવ્યો ત્યાં બાલ શર્માને તેણે જઈને કહ્યું કે હું લગ્ન લઈને તમારે ઘેર આવ્યો છું. આપણે લગ્નનો પ્રસ્તાવ સમજવો. તમારા પુત્ર જે દેવ શર્મા નામે છે તેના લગ્ન તમે છપિયા ગામ કરો. તે વાત સાંભળીને બાલ શર્માના હૃદયમાં આનંદની ભાવના વધી. જે લગ્ન લાવ્યા હતા તેને વધાવ્યા, બધા સગાઓ આવ્યા અને સરસ મજાનો ભક્તિ દેવીનો અને ધર્મદેવનો સંબંધ થયો, સમજ્યા. અને પછી તો બધી વાટાઘાટો થઈ. આ થયું, તે થયું, દિવસો જતા પછી તો લગ્નનો સમય નક્કી થયો. હવે મુરેટ લેવાના અને લગ્ન લખાણા અને પછી તો સુંદર જાડી ઝાનું જોડ્યું. પરમ મંગળકારી ગણપતિ દેવને તરત પધરાવ્યા. લ્યો ઢોલ નગારા અને જાત જાતના વાજા વાગવા લાગ્યા. મહિલાઓ મંગળ ગીતો ગાવા લાગી. તેથી ત્યાં વિવાહનો ઉત્સવ થવાઈ ગયો. રંગબેરંગી વસ્તુઓ, વેપારીને અનુપમ મંડપ બનાવ્યો. સુંદર મજાની વેપારીઓ પાસેથી વસ્તુ લેવા અને મહાન મંડપ બનાવ્યો અને તેને સજાવ્યો. સોનેરી સ્તંભ ઊભા કર્યા અને એ રીતે સુશોભિત કર્યા કે તે વર્ણવી શકાતું નથી. બિલોરી કાચના ઘણી જાતના તોરણ બનાવીને બાંધ્યા. વિવિધ પ્રકારના મોતીના તોરણ મંડપના દરવાજાએ બાંધ્યા. સારા કેળના સ્તંભ રોપાયા. તેનાથી એવું લાગતું હતું કે માનો કે એક સારો બાગનો બનાવ્યો હોય. બાગ જેવું શોભી ઉઠ્યું. નંદનવનના જેવી તેની અપાર શોભા હતી. બાલ શર્મા મહાન ઉદાર દિલના હતા એટલે આવું બધું કરી શકે. ચીકણા હોય એનાથી આ બધું ન થાય. ગાડીઓ નાખીને ડખા કરીને દેકારા કરીને એ તો લગ્નને પ્રસંગ પૂરા કરતા હોય. એને ઘરે લગ્ન હોય તો ગામ આખું ઠકી જાય. અહીં તો બધાને આનંદનો ભાર છે. તેમણે જેટલા નજીકના સંબંધીઓ હતા તે સૌના ઉપર કંકોત્રીઓ મોકલીને એમને તેડાવ્યા. બાલ શર્માએ ધર્મદેવના લગ્નમાં બધાને તેડાવ્યા. પોતાના પિતૃપક્ષના કાકા વગેરેને તેડાવ્યા. સસરા પક્ષના હગાઓને નામ લખી લખીને બોલાવ્યા. નકર પાછા ઠરડાય. બધા આવી ગયા તરત જ. હારે ઘરે આવવામાં હોવ ને હરખ હોય. તે અપાર હગાવો, હજારો હાથી, ઘોડા, રથ સુખપાલમાં બેહીને આવ્યા ને કેટલાક હાલીને આવ્યા. ઇટારના જે નગરપતિ ગામધણી હતા ને એ પણ સંબંધીઓને મળવા માટે આવ્યા. મોટા મોટા ઘરે મોટા મોટા આવે એટલે ગામના મોટા મોટા વગર બોલાવ્યા. આવે કેમ છો, ક્યારે આવ્યા, એવું બધું હોય. દેવ શર્માને વસ્ત્ર તથા અલંકારોથી શણગારીને સુખપાલમાં બેહાડ્યા. સોનાથી શણગારેલો હાથી વરરાજા ઉપર ચામર ધારી રહ્યો હતો. હાથી આવી ગયો. વિવાહનો મહોત્સવ 3 દિવસ થતો રહ્યો. તેમાં ચતુર સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી. ઇટાર ગામની જેટલી સ્ત્રીઓ હતી તે બધીએ વરરાજાને પ્રેમથી વધાવ્યા. જે દિવસે દેવશર્માની જાન નીકળી તે દિવસ આખા ગામને જમાડ્યું હતું. સુંદર શોભતા વરને શણગાર કર્યા. વરરાજાને શણગાર શું કર્યા એ વર્ણન આવે છે. એ જમાનામાં કેવા શણગાર થતા વરરાજાને એનું એ આ ગ્રંથમાંથી આપણને ખ્યાલ આવે. હા, વિવિધ પ્રકારના વસ્ત્ર પહેરાવ્યા. જો રેશમી ધોતી પહેરાવી, તેથી પેન્ટ નહોતું. શરીર ઉપર જરકશી જામો પહેરાવે, શર્ટ નહીં. આ તો યુરોપિયન સિસ્ટમ ભારતમાં અત્યારે હમણાં આવી. હારી હોવાથી આપણે અંગીકાર કરી, ધોતિયું ભરાભરા કરે. ઓલ્યો હાલું હાલું હજડમ રે, કઈ નડે નહીં. મસ્તક ઉપર સોનેરી પાગ બંધાવી, કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો. પાઘના શિરપેચમાં ચોરા ઝુકી રહ્યા હતા. ઉપર કલગીની શોભા અદભુત હતી. છાતી ઉપર મંગલકારી સોનેરી હાર હતો અને દશે આંગળીઓમાં વેડ પહેરાવ્યા હતા. બંને કાનમાં જડાવ મોતીના કુંડળ પહેરાવ્યા હતા, તેમજ કંઠમાં મોતીની માળા, છાતી ઉપર હાર, ઉતરીમાં હીરા અને મણીઓ અપાર શોભતા, અને વળી હૃદય ઉપર મોહનમાલા ચંદન હાર પહેરાવ્યા હતા. તે સિવાય સુગંધી ફૂલોના હારની શોભા તો અપાર હતી. ભુજાઓ ઉપર બાજુમાં પહોંચી કડાના વળિયા અને નંગજડિત અંગૂઠી પણ પહેરાવી હતી. આ રીતે બાળકુમાર ધર્મના શરીર ઉપર ખૂબ જ શોભાના શણગાર કર્યા, શોભા શણગાર કર્યા. આવો બધો સોનેરી સાજ વરરાજાએ ખભા ઉપર અને અન્ય અંગ ભાગોમાં ધાર્યો, મુખ આડો રૂમાલ રાખ્યો. એ ગુણ મહારાજમાં આવ્યા. ત્યારે મંદ મંદ હસતું તેમનું મુખ મનોહર લાગતું હતું. ચરણોમાં લાલ રંગની મોજડી પહેરી હતી, પણવા જાય લાલ મોજડી પહેરે. નંગ જડિત ઝાંઝર પહેર્યા હતા. રાજહંસના જેવી હાલ હતી. ભાઈ ભાઈ, તે સમયે સ્ત્રીઓ ધોળ રાગના ગીતો ગાતી હતી. લાંબે રાગે ધોળ ગીત ગવાતા હતા. શુભ સોનેરી સાજથી સુખપાલને શણગારી હતી. બાળ ભાવના ધર્મદેવ બની ઠનીને તે સુખપાલમાં બેઠા. ઢોલ નગારા ત્રાસા અનેક રીતે વાગી રહ્યા હતા. સ્ત્રીઓ મંગળ ગીતોને ગાતી હતી ત્યારે સર્વત્ર જય જયકાર થતો હતો. ઘણી શણગારીલી વેલ્યો રથો અને હારે લીધા છે. નિશાન અને નેજાઓ ફરકવા લાગ્યા, તેની શોભાનો પાર નહોતો. અત્યંત ઉતાવળી ગતિથી એકથી એક આગળ હવ હાલવા માંડ્યા. ગાડા દોડાવતા, રથ દોડાવતા હો, તે સૌની ગર્જનાથી આકાશ છવાઈ ગયો અને તે દેખીને દેવતાઓને આનંદ થયો. દેવતાઓ ખુશ થઈ ગયા. આમ ઉપડ્યા સપૈયા બાજુ. હા, જાન ભલે હાલી જતી, આપણે આ કથા રોકી દઈ. સમજી ગયા કે નહીં? આવો હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખ્યો છે, કેવી મજા આવે છે બોલો. હે, એટલે આના તો બધા બહુ પાઠ કરે છો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂર્વમાં ધર્મદેવની જાન છપૈયા તરફ હાલી, એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જય.